તારીખ 29/6/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 603 અને 604 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 351.
આત્મજ્ઞાન છે, આત્માનુભવ છે, એના જ્ઞાનમાં શ્રદ્ધાનમાં આત્મા ગ્રહણ થયેલો છે, ગ્રહણ થયો છે, એટલે પકડાયો છે. આત્મજ્ઞાન થાય છે, અસમ્ય પંચેન્દ્રિયથી માંડીને ચાર ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિયને આત્મજ્ઞાન થવાનો પ્રસંગ નથી. આત્મા વિશે ઘણો વિચાર કરીએ છીએ, વાંચીએ છીએ. વાંચન, વિચાર, શ્રવણ, મનન, ચિંતન અને ધ્યાન એવી ઘણી મહેનત કરીએ છીએ એમ પ્રશ્ન છે, છતાં તેમ આત્મા પકડાતો નથી, મને કેમ અનુભવ થતો નથી. આ પ્રશ્ન કર્યો છે, મુદ્દાની વાત છે.
આપણને લાગુ
પડવાનું જીવન તિર્યન છે, જે કામ કર્યું એવું કયું કામ કર્યું, કેવું કામ કર્યું, કેવી રીતે કર્યું, જે ઘણા ઉઘાડ વાળો જીવ ન કરી શકે ને થોડા ઉઘાડ વાળો જીવ કરી શકે. આ પ્રશ્ન છે. ઊંઘ પૂર્વ નું અધ્યયન કરનારા ન કરી શકે ને તિર્યન જ કરી શકે, જ્ઞાન તપશ્ચર્યા કરનારા ન કરી શકે ને તિર્યન જ કરી શકે. આ કામ શું છે? મૂળમાં આત્માનું ગ્રહણ થવું અને મોક્ષ માર્ગને પ્રાપ્ત કરવો એ કઈ કયા પ્રકારનું કામ છે? એ પ્રશ્ન છે. મુદ્દાનો ઉત્તર આપ્યો છે કે એ જાતનું પ્રમાણ આવવું જોઈએ. પ્રમાણ, પ્રમાણ એટલે માપ, પ્રમાણ એટલે વિશેષ કરીને માપ, ખાસ પ્રકારનું માપ. જ્ઞાનમાં જેવો આત્મા છે તેવો જ મોટાવો જોઈએ. આમ કહે છે, તે આવતું નથી, એ માપ આવતું નથી. આત્મા સંભળાય છે, આત્મા સંબંધી વિચારાય છે, તો પણ જ્ઞાનમાં જે માપ આવવું જોઈએ માપ આવતું નથી. પોતાનો આત્મા આટલો મહાન છે, હું આવો નહીં આવું ચૈતન્ય પદાર્થ છું, આવો એટલે જેટલું માપ જેવો છે એવો એનું માપ આવવું જોઈએ. નહીંતર કલ્પના પડે છે, વિચારમાં આવો એમ કલ્પના ભળે છે. કલ્પના નહીં ભળતા વાસ્તવિક જેવો છે તેવો દેવદેવ પણ કહેતા કે જેવો કેવું જ્ઞાનમાં કેવી આત્મા જોયો છે એવો આત્મા નીચે મતે શુદ્ધ જ્ઞાનમાં ભાષ્યમાન થવો જોઈએ. એ આવતું નથી. અહીંયા પણ પ્રશ્ન થાય છે, નથી, એનું શું કરવા આવતું નથી. અમે મહેનત તો કરીએ છીએ કે આત્મા કેવો છે એવો માપવો છે, અને કેમ એવો મપાતો નથી, જ્ઞાનમાં ઉઘાડતો છે ને કેમ મપાતો નથી, ઉઘાડ એટલે જાણવાની શક્તિ, કેમ મપાતો નથી, આ પ્રશ્ન થાય એવું છે. બરોબર, કે જ્ઞાનમાં શુભાશુભ કષાયના રસ તીવ્ર છે, વિશેષ છે, એટલે મપાતો નથી. આમ છે, શું એને બાધક કારણ શું છે, પ્રતિબંધક કારણ શું છે જ્ઞાન ને ત્યાં? કે રસ આ બાજુનો છે, રાગ રસ છે, પછી ભલે મંદ રાગ નો રસ હોય કે તીવ્ર રાગ નો રસ હોય, કષાયની મંદતા તે પુણ્ય છે અને કષાયની તીવ્રતા તે પાપ છે. આવી પુણ્ય પાપ ની વ્યાખ્યા છે. એ કોઈ પણ પ્રકારનો રસ છે, કષાય સંબંધિત રસ છે, એ જ્ઞાનમાં જ્ઞાનને પોતાનો જ સ્વભાવ માપવામાં પ્રતિબંધક કારણ છે, આદર્શ છે, આડખીલી છે. જેમ તરણાવથી ડુંગર આવે છે, મિત્ર એમ કહે કે આવડો મહાન આત્માને એક કષાયની પાતળી મંદ કષાયની રેખા જેને કહીએ એ પાતળી ચીજ આગળ ઢંકાઈ જાય છે, દેખાતો નથી, તો આ તરણાવથી ડુંગર છુપાઈ જાય છે. એમ એ કણકનું આડું આવે નહીં, ડુંગર ન દેખાય. એમ અહીંયા દિશા ઉલટી છે જ્ઞાનની, જ્ઞાનની દિશા બહિર્મુખ છે અને સ્વભાવ અંતરતત્વ સ્વરૂપ છે, એટલે ઉન્મુખ થયેલું જ્ઞાન, સ્વભાવથી ઉન્મુખ વર્તતું જ્ઞાન પોતાને માપી શકતું નથી, પોતાના સ્વભાવને, પોતાના અનંત સામર્થ્યને, પોતાના પોતાની અનંત મહિમાને એ માપી શકતું નથી, એનું પ્રમાણ આવતું નથી, એવું માપ આવતું નથી. અને તેથી જ્ઞાનમાં જેટલું એનું વજન આવવું જોઈએ તે આવતું નથી, એટલે એનો રસ ફરતો નથી, એની રુચિ બદલતી નથી. એટલે જેટલું વજન એનું રાગ ને રાગના વિષય ઉપર બહાર જાય છે, એટલું વજન એનું આત્મા ઉપર આવતું નથી. અધિકાય પોતાના આત્માથી વિશેષ વધુ અધિકાય રાગને ને રાગના વિષયને આપી રહ્યો છે, તેથી જ્ઞાનમાં આત્મા પકડાતો નથી, મપાતો નથી, જણાતો નથી. આ ચોખ્ખું કારણ બતાવ્યું છે, સ્પષ્ટ કારણ કર્યું છે. જે બાજુ રસ છે એ બાજુ વજન છે, વજન છે એ બાજુ રસ છે, સીધી વાત છે. ક્યાં વજન જાય છે ને ક્યાં રસ જાય છે, એ જો એને જાગૃતિ હોય મુમુક્ષુતામાં તો એને સમજાયું છે ને જણાયું છે, ન જણાયું કાંઈ આ બોધમાં તો ઘણી ઘણી સ્પષ્ટતા કરી છે, બહુ સ્પષ્ટતા આવી છે આમાં. એટલે એનું વજન આવવું જોઈએ તે આવતું નથી, સ્વભાવ જણાય, સ્વભાવ મપાય, અને જે વજન આવવું જોઈએ સ્વભાવ પર એ નથી થતું. એને રાગ રસ પડ્યો છે ત્યાં એનું વજન જાય છે, વજન રસ જે બાજુ જાય છે ત્યાં સમસ્ત ગુણોના પરિણામ એટલે આખા આત્માનું પરિણમન એ બાજુ વળી જાય છે, આત્માનું પરિણમન પોતા તરફ વળતું નથી. અને તેથી જ્ઞાનમાં એનું જેટલું જોર જોઈએ એ જોર આવતું નથી. શું કહે છે? જ્ઞાન થતા જ્ઞાન બળ આવવું જોઈએ, આવો મહાન આત્મા જાણવા મળે ને એનું બળ ન આવે પણ એને જાણ્યું શું એમ કે છે, જેમાં અનંત બળ છે, અનંત વીર્ય છે, એટલું સામર્થ છે કે જેની કોઈ હદ નથી એટલું સામર્થ છે, એવો પોતે છે એમ જાણે ને એ સંબંધિત એનું કિંચિત માત્ર બળ કામ ન કરે તો એને આત્માને નથી જાણ્યો, કઈક બીજું જાણ્યું છે એમ છે. કલ્પના કરી છે, કલ્પના ચિત્રને એને લક્ષમાં લીધું છે, એને આત્માને લક્ષમાં લીધો છે, એ જિજ્ઞાસા કરી છે. રાગ રસ અને કષાય રસ શું કામ કરે છે જીવના પરિણામમાં, એ પરિણતિ થઈ ગઈ છે. શુભાશુભ ભાવની જે પરિણતિ થઈ ગઈ છે એ એક એવી આદર્શ છે કે જેનું આડમાં એ ઉભો રહીને ગમે તેટલા ધમપછાડા કરે ઉકાઈ જાય, દેહ દમન કરીને ઉકાઈ જાય, મરી જાય, ઊંધો લટકીને એને ક્યાંય પત્તો ખાય નહીં છે, એ કામ કરી દે છે. કાદવના ખાબોચિયામાં રહેલું રેડું હોય, મલિન સ્થાન છે એટલે બહારમાં કાદવ તો મલિન છે ને, એ મેડકું છે અંદરમાં પરમાત્મ તત્વનો અનુભવ કરે અને આયા મોટો વિદ્વાન હોય ને પાણીના પૂરની જેમ ભાષા આવતી હોય, છપ થઈ જાય બધા સાંભળનારા તો છપ થઈ જાય, આ હા હા શું જ્ઞાન છે, આવ પૂરું ધાતો હોય અંદર કાંઈ ન હોય. વિવેકો છે આત્મરસમાં ભીંજાઈ ગયેલો હોય છે, એ આત્મરસની અંદર ડૂબી જાય છે, અહીંયા આત્મરસ નથી હોતો, રાગ રસ ને કષાય રસ હોય છે, શબ્દો નો ભંડોળ હોય તો એ પૂદગળ રસ છે, શબ્દ તો પૂદગળ છે ને, એનો રસ ચડે તો એ પૂદગળ રસ છે. આગળ એક તો બોલ આવી ગયા છે, ઇન્દ્રિય જ્ઞાન નો જેને રસ ચડે છે એને અતિન્દ્રિય જ્ઞાન નો રસ આવતો નથી. મનના ઉઘાડમાં જ્ઞાન બુદ્ધિ ઊભી હોય, શિક્ષણ બુદ્ધિ હોય, વિશાળ બુદ્ધિ હોય, એનો રસ ચડી જાય ઉઘાડનો, એને ભલે એમાં શાસ્ત્ર જ્ઞાન હોય, એ બુદ્ધિનો વિષય ભલે શાસ્ત્ર જ્ઞાન હોય, સત્શાસ્ત્રોનું જ્ઞાન હોય, તો પણ એને અતિન્દ્રિય જ્ઞાન નો રસ ચડતો નથી. તો પછી અન્ય રાગ, મંદકષાયનો રાગ ને રુચિ અથવા બીજા પૂદગળ પદાર્થોમાં સુખ બુદ્ધિ અને એનો રસ, એને અતિન્દ્રિય જ્ઞાન નો રસ ક્યાંથી આવવાથી હોય, તો પણ એને બહાર નો રસ ચડી ગયો છે. ક્રિયાનો અને ઘરનો જે રસ છે, શરીરની ક્રિયાનો, સંયમવાદી ક્રિયાનો અને કષાયની મંદતાનો, મંદ રાગનો અને જ્ઞાનના ઉઘાડનો રસ છે, એ બધો અનાત્માનો રસ છે, આત્માનો રસ નથી એમાં. ક્યાં અકષાય રસ જુદી ચીજ છે અને સ્વકષાય રસ જુદી ચીજ છે, જ્ઞાન જ નથી એમ કે, એને તો જ્ઞાન જ નથી એમ કહેવામાં આવે છે. લોકો જેને જ્ઞાન માને છે, ભગવાન એને જ્ઞાન તરીકે સંમત કરતા, જોર એટલે અહીંયા પુરુષાર્થ, જે સહજ પુરુષાર્થ થવો જોઈએ, પુરુષાર્થ પ્રગટવો જોઈએ, થતો નથી, પ્રગટતો નથી, એનું કારણ પુરુષાર્થનું કારણ બતાવે છે કે પુરુષાર્થનું કારણ જ્ઞાનમાં જેવો સ્પષ્ટ આત્મા ભાસવો જોઈએ એવો આત્મા એને ભાસતો નથી. પોતાનું સ્વરૂપ અખંડ સિદ્ધ પદરૂપ જીવન છે એવું જણાય ભાષમાન થાય તો જોડ આવ્યા વિના એ પુરુષાર્થ ના ઉત્થાન નું કારણ જ્ઞાન છે, રુચિ પ્રગટવાનું કારણ પણ જ્ઞાન છે, અને આત્મરસ પ્રગટવાનું કારણ પણ એ જ્ઞાન જ છે. કયું જ્ઞાન કે જે જ્ઞાન માં જેવો આત્મા છે એ પાસે તે જ્ઞાન, બીજું જ્ઞાન નહીં. બહુ સરસ વિષય લીધો, 602 છે. જે જ્ઞાતનું પ્રમાણ આવવું જોઈએ એમ કીધું. જ્ઞાન જ્ઞાનનો પર્યાય છે, પ્રમાણ જ્ઞાન છે, તે જ્ઞાનનો પર્યાય છે. આત્માનું માપ જેવડું છે એવું જ્ઞાનમાં મપાય નહીં, તો એનું વજન ન આવે, પર્યાય ઉપર એનું વજન ન આવે. જેમ પ્રાજ્ઞામાં જે બાજુ વજન હોય એ બાજુ પડ્યું નહીં જાય છે, પર્યાય પણ એ બાજુ નમે છે કે જે બાજુ એનું વજન પડે છે. તમે જાશો તો તમારું વજન પડશે, ફલાણાનું વજન પડે છે. એનો અર્થ શું છે કે એની કિંમત છે, સામા વાળાની એની કિંમત છે. એનું આત્મા એવો માન છે કે એની કિંમત અંકાય તો એનું વજન પડ્યું ગણાય. જેવો છે એવું એનું મૂલ્યાંકન થાય તો એનું વજન પડે, એનો રસ આવે, અને એનો પુરુષાર્થ ઉત્પન્ન થયા જ્ઞાન રહે નહીં. એ બધો આધાર મૂલ્યાંકન ઉપર છે. સ્વાધ્યાયની પ્રક્રિયામાં આટલા આટલા હદે કામ થાય, આત્માનું માપા માપ થાય, મૂલ્યાંકન થાય, તો એને આગળનું બધું કાર્ય સુગમ છે. પછી અનુભવ પર્યંતથી માંડીને જેટલી આગળની વિકસિત દશા છે એ બધી સુગમ છે, અને નહીતર એ બધું દુર્ગમ છે. જ્ઞાન તો છે, બુદ્ધિ તો છે, ઘણી બુદ્ધિ છે. બુદ્ધિની લડાઈ કરે તો આંટી મારીને પાડી દે. બળથી પ્રયોગ કરે તો એ તો ઠીક છે, કે બળ તો લડનાર બંનેને બળ હોય છે. આંટી મારે તો સહેલાઈથી પડી જાય એવી બુદ્ધિ બળ હોય, પણ એ આંટી ઘૂંટી આમાં કામ આવે એવું એ બુદ્ધિ આમાં કામ આવે એવું આમ તો સરળ થઈને જ્ઞાનનો ઉપયોગ સરળ થઈને પોતાના જ સ્વભાવને માપે, અન્ય રસથી મુક્ત થઈને, અન્ય રસ છોડી દઈને પોતાને માપે તો એનું વજન આવે. એમાં એ વજન આવતા પર્યાય નમે છે, અંદરની બાજુ અંતર્મુખ બાજુ નમે છે પર્યાય. એટલે એને એ બાજુનું જોર પ્રગટે છે, હું આવો એમ જોર થાય છે. માણસને પોતાની ખુમારી હોય છે કે નહીં, હું આવો ચૈતન્ય પદાર્થ અનંત મહિમાવન એનું જોર આવે છે. એ જ્ઞાનમાં માપ આવે તો જ આવે છે, નહીતર આવતો નથી. કલ્પના હજારો ગમે કરે, એના આત્માના ભેદ પ્રભેદ જાણીને, એના ગુણ ભેદ ધર્મ ભેદ પર્યાય ભેદ બધું ઘણું જાણીને, દ્રવ ક્ષેત્રકાળ ભાવશે, ગમે તેટલી કલ્પના કરે પણ જોર ન આવે, એનું એક અસાધારણ લક્ષણ છે. અંદરથી જ્યાં બળ આવે છે એને પુરુષાર્થ કહો અથવા જ્ઞાનને આધારિત બળ હોવાથી એને જ્ઞાન બળ કહો, નિર્ણયને આધારિત હોવાથી એને નિર્ણય બળ કહો, એ આવતું નથી. રસ ઉપર બધો આધાર છે. અને એ રસ ક્યારે આવે કે એ જણાય જેવો છે એવો જણાય તો એનો રસ આવે. હજી બોલ્યો છે આગળ, મુખ્ય કારણ દરેક જીવને રસનું મુખ કે આ મુખ્ય કારણ સુખ બુદ્ધિ છે, સુખનો નિર્ણય છે. અહીંયા કહે છે કે જેટલા પ્રકારથી એને સ્પૃહા અને આશા છૂટવી જોઈએ તે છૂટતી નથી. બહારમાં જે સુખ બુદ્ધિ પડી છે, અનુકૂળતાઓમાં સુખ બુદ્ધિ પડી છે, અનુકૂળતાઓ થવાનું કારણ જે પુણ્ય ભાવ શુભ ભાવ એમાં જે સુખ બુદ્ધિ પડી છે, રાગ ને રાગની મંદતામાં જે સુખ બુદ્ધિ પડી છે, એટલે અનાત્મામાં જે સુખ બુદ્ધિ પડી છે એ એને આત્મામાં સુખ બુદ્ધિ થવા દીધી છે. કેમ કે ઊંધો નિર્ણય છે, ઉલટો નિર્ણય છે. જેના પરિણમના પાયામાં નિર્ણય ઉલટો છે એનું બધું ચણ ચણતર પરિણમનું ઉલટે ઉલટું હાલે છે. પછી ભલે ગ્રેવલિંગ ધારણ કર્યું, દીક્ષા અંગીકાર કરી હોય તો પણ એ બધું ચણતરનો પાયો ખોટો છે. પાયામાં ફેર છે એટલે બધું ફેર છે. પાયો સવળો હોય એનું બધું સવળું, પાયો અવળો એનું બધું અવળું. આ સ્થિતિ છે, આ બધી પાયાની વાતો છે. ગઈકાલે 600 એ બધા ચાલ્યા ને, એ બધા અનુસંધાનનો જ વિષય છે. આખો પ્રશ્ન થાય છે કે અમારે જ્ઞાન કરવું છે, બીજા ભલે ક્રિયાકાંડમાં પડ્યા, બીજા ભલે મંદ કષાયમાં ધર્મ માને, પુણ્યમાં ધર્મ માને, અમે તો કઈ હવે સમજણમાં એ વાત સ્વીકારતા નથી. અમારો પ્રયત્ન તો શાસ્ત્ર અધ્યયન દ્વારા આત્માને જ પકડવાનો છે, હવે અમને કેમ થતું નથી? વર્તમાનમાં જેટલા પ્રકારથી જેવા પ્રકારથી એને સ્પૃહા અને આશા બે વાત લીધી, સુખની આશા છે, સુખની સ્પૃહા છે, રાગ ને રાગના વિષયમાં, એ તો તારું વર્તમાન અસ્તિનું પરિણમન છે કે નહીં એને જોયું, એને તપાસ્યું તે કે આ અહીંયાથી સુખ આવતું નથી, સુખ મળતું નથી, અરે સુખની ગંધે નથી, રાગમાં તો ઉલટું દુઃખને આપૂર્તા છે, અને કા એમાં સુખ વૃદ્ધિ છે, એમાં ક્યાં સુખની સ્પૃહા ને આશા રહી ગઈ? એ રહી ગઈ છે ત્યાં સુધી એને જે જ્ઞાન ચોખ્ખું થઈને, આ તો હજી ભૂમિકાનું જ્ઞાન છે, સમ્યક દર્શન પહેલાની જે ભૂમિકા છે, મુમુક્ષુતાની જે ભૂમિકા છે, એ ભૂમિકામાં જે જ્ઞાનની નિર્મળતા થતા આત્મા ભાષમાન થાય, પ્રતિભાસ આવે આત્મા, એ નથી અહીંયા. એટલે એને આત્મા ભાસતો નથી, આત્મામાં પ્રમાણ આવતું નથી, જ્ઞાનમાં માપ આવતું નથી. આવડો આવો આત્મા હું છું એમ એને ભાસતો નથી. તેથી કાર્ય આવતું નથી. આપ વસ્તીનો વિષય લીધો, આમ થતું નથી એમ કઈ વજન આવતું નથી, જોર આવતું નથી, રસ આવતો નથી, જ્ઞાનમાં પ્રમાણ આવતું નથી, એ તો કબૂલ કે એમ નથી થતું, નથી નથી નથી, પણ નથી એનું શું? જે છે નહીં એનું શું? પણ છે શું ત્યારે? કે છે આ છે કે જે સ્પૃહા અને જે આશા હજી રહી ગઈ છે એ તને અંદરમાં આત્મા સૂજવા દેતો નથી. માણસ સૂજતું નથી કઈ. બહુ સરસ વિષય લીધો છે, ટોડરનું જે રસ ચિઠ્ઠીમાં એ વિષય લીધો છે. કે બાહ્ય દ્રષ્ટિ જીવને આત્મા સૂજતો નથી, દર્શન હોવામાં એવો રામો છે કે રાગ ને રાગના વિષયમાં એને ઠીક લાગે છે, એને સુખ લાગે છે, એની એને સ્પૃહા રહે છે, એની એને આશા રહે છે. એ આશાના તાપને બંધાયો છે આખે આખો ભગવાન. એટલે એ વ્યામો છે, એમ એમાં એને સુખનો વ્યામો છે, એ એના જ્ઞાનમાં મૂંઢપણું છે. જેમ મૂર્છિત થયેલો માણસ પોતાની હૈયાતીને સંભાળી શકતો નથી, મૂર્છા પામેલો સંભાળી શકે છે, પોતાની હૈયાતીને સંભાળતો નથી, એમ એ જ્ઞાનમાં અન્ય રાગ ને રાગના વિષય અન્ય તત્વ જે રૂપ છે એનો વ્યામો છે, એ ઠીક છે, એની મૂંઢતા છે. એ પોતાની સ્વરૂપની હૈયાતીને એ સંભાળતો નથી, એટલા માટે આવી રમત છે, આટલા માટે બધી ગડબડ વાળી સારા શબ્દો લીધા છે. જ્ઞાન એ બાજુ ઢળે છે, જ્ઞાન બાહ્યમાં ઢળે છે એટલે જ્ઞાન અંદર માં ઢળતું નથી, અથવા તો ઢળણ આવવા માટેનું જે એને જ્ઞાનમાં માપ આવવું જોઈએ. જો આત્મા છે એ અનંત સુખનું ધામ છે, કેટલું સુખ છે એનું તો કોઈ હદ નથી, એટલું સુખ છે, પાર નથી જેનો, કોઈ મર્યાદા નથી જેની, એવું અનંત 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 અપરિમિત સુખનો ભંડાર ભર્યો છે. એ સુખરૂપ ભાષે, પોતે સુખરૂપ ભાષે, તો જે દુઃખરૂપ એવો વિકલ્પ છે એમાં કસાયની મંદતા, કે જે દુઃખરૂપ એવો વિકલ્પ છે, કસાય મંદ પણ દુઃખ છે, આકુરતા છે, એમાં સુખ ક્યાંથી ભાષે? જે દુઃખ છે એ સુખ ક્યાંથી જણાય? એમ કહેવાય. અને જ્યાં સુધી દુઃખમાં જ સુખની ભ્રાંતિ છે ત્યાં સુધી અનંત સુખનું ધામ એની નજરમાં છે, એ વાત ક્યાંથી રહે? બે ઉટી સુટી છે ને એમ. જ્યારે એને સુખ થાય છે આત્માના સુખ પ્રાપ્તિ પહેલા, જ્યાં ને જ્યારે એને સુખ થાય છે ત્યારે એને એ તપાસ આપવી જોઈએ કે આ કેમ થાય, આ સરકાર કેમ થયા છે નહીં ને, જ્યાં સુખ નથી ત્યાં દુઃખ છે, ત્યાં સુખ, આ તો ઉલટું છે, એ ભ્રમ છે. એ ભ્રમણાની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી એને અનંત સુખનું ધામ છે એ પણ એને ભાષે ક્યાંથી? શ્રીમદજી એમની પોતાની ભાષામાં એવું લખે છે કે આ લોકમાં જે કઈ મોટા મોટાઈનું કારણ ગણાય છે, જેનાથી મોટું મોટાઈ ગણાય છે, કોઈને પૈસાથી મોટાઈ ગણાય છે, કોઈને પુણ્યથી મોટાઈ ગણાય છે, કોઈને આબરૂથી મોટાઈ ગણાય છે, એવા મોટાઈના એક શોભાયમાન ગ્રહાદિ આરંભથી માંડીને એમ લખ્યું છે. જેટલા કોઈ મોટા એના કારણ છે બધા પુણ્ય ફળ છે. એમાં જ્યાં સુધી મહત્તા ભાસે છે ત્યાં સુધી આત્માની મહત્તા ભાસતી નથી. એટલે કે જે પ્રમાણ આવવું જોઈએ તે આત્માનું માપ આવતું નથી. બહુ છું પ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાષે છે એવા સંસારી પ્રસંગ જેને જે પ્રકારનો ઉદય હોય તે પ્રસંગ એમાં ક્યાંય પણ સુખ ભાષ્યું તે એને ભ્રાંતિએ કરીને ભાષ્યું છે. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાષે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકાર જે તે પ્રકાર હોય તે પ્રકાર એમાં જ્યાં સુધી જીવને વાલક વર્તે છે એની મીઠા ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાષે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકાર જે તે પ્રકાર હોય તે પ્રકાર એમાં જ્યાં સુધી જીવને વાલક વર્તે છે એની મીઠાશ આવે છે કે આ ઠીક એમ જે મીઠાશ આવી ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસનું અસંભવિત છે. ચોખ્ખે ચોખ્ખું ત્યાં સુધી એને પોતાનું જ્ઞાનને પોતાનો જ જ્ઞાન સ્વભાવ જ્ઞાનને પોતાનો જ નિરાકુર સુખ સ્વભાવ એ ભાસવું અસંભવિત છે. બરોબર નહીં બાકી એથી આગળ વધીને હવે એમને બહારની વાત નથી. ઘણી ઘણી વાત બહુ વિચક્ષણ રીતે વાત મૂકી દીધે છે. એટલું તો ઠીક પોતાનું આત્મ સ્વરૂપ ભાષણ તો અસંભવિત છે પણ સત્સંગનું મહાત્મ પણ તથારૂપણે ભાષ્યમાં અસંભવિત છે. આમ કીધું એ સત્પુરુષને નહીં ઓળખે એમ કે છે એ સત્સંગનું એને મહાત્મ નહીં આવે એને સુખના એના ભ્રાંતિગતપણે માનેલા સુખના પ્રકારોમાં સંગમાં રહેવું ગમશે એને સત્સંગમાં રહેવું નહીં ગમે. પણ અમે તો રહીએ છીએ ને કે એ બીજી વાત છે. આખી બહુ ચોખ્ખું સત્સંગનું મહાત્મ પણ તથારૂપપણે ભાષ્ય માનતો અમે રહીએ છીએ એ રૂપે ની તથારૂપ પણ એમ કહે જે માપ આવીને જે એને એનો મહિમા આવવો જોઈએ કે આ મારા પરમ હિતનું કારણ છે ને સ્થાન છે ને નિમિત્ત છે એ નિમિત્તનું નિમિત્તત્વ ભાષણ જોઈએ. એ કરતા નથી પણ જે નિમિત્ત કારણ તરીકે ગણાવ્યું એટલે નિમિત્તત્વ છે અને ભાષણ તો એની પકડ બીજી રીતે આવે. એટલે અંદરમાં તો એને ત્યાં પોતાનું સ્વરૂપ ભાષણ અસંભવિત છે બહારમાં એને યથાયોગ્યપણે તથારૂપપણે એટલે યથાયોગ્યપણે સત્સંગનું મહાત્મ ભાષણ ભાષ્યમાન થવું અસંભવિત છે. તેથી જ્યાં સુધી તે સંસારગત વાલક અસંસારગત વાલકને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચિત કરીને અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. ગુરુજી લઈ જાય છે ને થવાનું હશે ત્યારે તે થશે ભવિતવ્ય હશે ત્યારે તે થશે એ વાતની મુખ્યતા કરીશ ને. જ્યાં સુધી તને સંસારના પ્રસંગમાં વાલક વર્તે છે ત્યાં સુધી તો તારે પુરુષાર્થ કરવો એ વાતને મુખ્ય કરજે. પછી તને સમજાશે ભવિષ્ય વગેરે ખચિત કરીને એમ બીજું છે અવશ્યમેવ પણ ચોક્કસપણે એને અપ્રમતપણે એટલે પ્રમાદ રાખ્યા વિના ગફલતમાં રહ્યા વિના વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત એટલે આ સિદ્ધાંત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખેલો વાત છે. અમને કોઈ સ્ત્રોત નથી, કોઈ કારણ નથી, કોઈ વ્યક્તિને લક્ષમાં લઈને કહેતા નથી. આ ત્રણેય કાળને વિશે સર્વ જીવને માટે અબાધિત સિદ્ધાંત છે. એમ શું કહ્યું, આશા અને સ્ત્રોવા છૂટવી જોઈએ તે છૂટતી નથી, તેથી કાર્ય આવતું નથી. તેથી કાર્ય આવતું નથી એટલે આત્મા પકડાતો નથી. આ સિદ્ધિ વાત છે. એ બુદ્ધિ સુબુદ્ધિ થઈને કાર્ય કરતી નથી ત્યાં. આમ જે બુદ્ધિ ઔદ્ગલિક સુખમાં અને રાગમાં સુખની ભ્રાંતિમાં અટવાઈ ગઈ છે, રોકાઈ ગઈ છે, એ કુબુદ્ધિ છે. કુબુદ્ધિ નથી પણ પોતાનું જ અહિત કરનારી બુદ્ધિ હોવાથી એને કુબુદ્ધિ કહેવામાં આવે છે. માણસ નથી કહેવાય, તમને કેમ આવી કુબુદ્ધિ છે બીજી? આ તો આત્મઘાતી પગલું છે, તમારો ઘાત થશે. આત્મઘાતી છે. સુખનો વિષય પ્રયોજનનો હોવાથી એ બહુ મંથન કરીને નક્કી કરવા જેવો વિષય છે. મંથનનો અર્થ અહીંયા એ છે કે ચાલતા સુખભાવમાં એનું પૃથક્કરણ કરવું જોઈએ. પૃથક્કરણ કરવું જોઈએ કે આ સુખ ભાસવાનું કારણ શું, આમાં સુખ ક્યાં ને સુખ કેવું, આકુલતા છે કે દુઃખ છે, આકુલતા નામ દુઃખ છે કે સુખ છે, એને બરાબર ચાલતા ઉદયમાં વાતને એજન્ડા ઉપર લેવી જોઈએ. તપાસમાં એ તપાસમાં ઉતરે ને તોય તે એનો રસ તૂટી જાય. ફક્ત જાગૃતિમાં આવીને તપાસમાં ઉતરે ને તો એ વખતે એનો રસ તૂટે. તો રસ ફરે ત્યારે શું દશા થાય એ પછી એને સમજાવવું પડે એવું સીધો વિષય છે. છસો ને બે થયો, છસો ને ત્રણ એમાં પણ પ્રશ્ન લીધો છે. પહેલા સમ્યક દર્શન થતું નથી એ પુરુષાર્થની નબળાઈ સમજવી, પ્રશ્નો કરેલા છે શ્રોતાઓએ, સાંભળીએ છીએ. પુરુષાર્થની નબળાઈ છે એટલે એમને સમ્યક દર્શન નથી થતું એમ લાગે છે. મારી સમજણ બરાબર છે? સાંભળ્યું આપને, આપની વાતની અમે હા પાડી, અમે ક્યાં બીજાની જેમ ના પાડીએ છીએ કે વિરોધ કરીએ છીએ. અમે તો આપ કયો છો એ વાત અમને અમારી બુદ્ધિમાં પણ સંમત થાય છે, બેસે છે. પણ હજી અમને સમ્યક દર્શન થતું નથી એટલે એટલો પુરુષાર્થ નથી. તો એ નબળા નબળાઈ ગણવી પુરુષાર્થની? પણ પુરુષાર્થ હોય એને નબળ ને નબળો ને સબળો કહેવો, પણ તારો તો પુરુષાર્થ જ આત્મા ભણીનો નથી, એને નબળો શું કહેવો અને સબળો શું કહેવો? પુરુષાર્થ જરૂર છે પણ અવળો છે, હવળો નથી. એમાં નબળો ક્યાં રહ્યો? હવળો છે એમાં નબળો ક્યાં રહ્યો? સબળો છે પણ જો અવળો સબળો છે, સબળો છે પણ અવળો છે, બળ વાળો છે પણ ઊંધો છે. સમ્યક દર્શન થતું એ પુરુષાર્થની નબળાઈ સમજવી, એ કારણ સમજવું અમારે અત્યારે તો ના પાડે છે. ઉત્તર આપે છે કે એમને વિપરીતતાને લઈને સમ્યક દર્શન અટકે છે. ગુરુદેવ બહુ ચોખવટ કરતા, ખાબળ ભાણા ન રાખે. વિપરીતતા ને લઈને સમ્યક દર્શન અટકે છે, પણ પુરુષાર્થ ની નબળાઈ ને લઈને તો ચારિત્ર અટકે છે. સિદ્ધાંત નથી કીધો. સમ્યક દર્શન નહીં થવાનું કારણ પુરુષાર્થની નબળાઈ નથી, પુરુષાર્થની વિપરીતતા છે, વિપર્યાસ કર્યો છે. જ્ઞાનનો વિપર્યાસ છે મૂળમાં, તેથી રુચિનો પણ વિપર્યાસ છે, પુરુષાર્થનો પણ વિપર્યાસ છે. શ્રદ્ધા તો અનાદિની ઊંધી પડેલી છે. એટલે સમ્યક દર્શન જ્યાં એટલું છે ત્યાં વિપરીતતાનું કારણ છે. અને ચારિત્રમાં જે વૃદ્ધિગત નપણું નખાય સાધક જીવને, ચોથામાંથી પાંચમું ગુણ સ્થાન ન આવે, પાંચમાંથી નિમી દશા ન આવે, નિમી દશાઓનું કેવળ જ્ઞાન ન આવે, એવું જે ચારિત્ર અટકે છે એમાં નબળાઈ છે. એટલે ચારિત્ર અટકે, પુરસાર તો છે પણ નબળાઈને લઈને ઉપરનું ગુણ સ્થાન આવતો નથી. નબળાઈ તો ચારિત્ર મોહ હોય એને પુરુષાર્થની નબળાઈ ગણાય, પણ દર્શન મોહનું અસ્તિત્વ હોય ત્યાં સુધી પુરુષાર્થની નબળાઈની વાત કરવી જોઈએ એમ કહે છે. આ સ્પષ્ટતા થોડી પ્રયોજનભૂત છે, કેમ કે આ વિષય બુદ્ધિગમ્ય રીતે સ્પષ્ટ સમજનારાઓને ગણાયને એવી ભ્રાંતિ થઈ ગયેલી. પ્રશ્ન ક્યાંથી નીકળેલો છે? ભ્રાંતિમાંથી. અમારી પુરુષાર્થ હજી ઉપર તો નથી, પુરુષાર્થ ઉપર તો નથી, થોડો નબળો છે એટલે સમ્યક દર્શન થતું નથી. પુરુષાર્થ જરાક નબળો છે એટલે સમ્યક દર્શન નથી થતું. બાકી વાત તો બરાબર બેસી ગઈ છે. આપ કહો છો એમ જ છે. ત્રણ કાળમાં આવે અમારી અમને ફરે હું નબળાઈ સબળાઈ નો વિકલ્પ આવે છે, હજી એમાં વિપરીતતા ને અવિપરીતતા ની ખબર પડી નથી. ચોખ્ખો જવાબ છે. અંદર માં મગ રમમાં રહી જાય ને, સાંભળ્યું તો છે ને, અમને ખ્યાલ તો છે, બરાબર ખ્યાલ છે કે આમ જ છે, ચોખ્ખો ખ્યાલ છે. પુરુષાર્થ ની નબળાઈ હોય ત્યાં સુધી ન થાય એ વાત ખોટી છે તારી. તને તારો વિપરીતતાનો આગળ તો જે કહેશે કે તારો ડુંગર જેવડો મહાદોષ, વિપરીતતાનો મહાન ડુંગર જેવડો, પર્વત જેવડો દોષ છે એને તું રાયના દાણા જેવો અલ્પ બતાવે છે. આ તારી માયાચારી અહીંયા ચાલશે એમ કે છે. એ માયાચારી છે અજાણપણે, પણ જીવથી માયા થઈ જાય છે. માયાચારી કરવાનો ત્યાં વિચાર નથી, પણ અજાણતાથી થઈ જાય છે. પોતાના મોટા દોષને નાનો ગણાવી દે છે, નાનો દોષ છે એને એ મોટો ગણાવવાનો વિચાર કરે. વિપરીતતા એટલે મિથ્યાત્વ વિપરીતતા છે, અને મિથ્યા જે ભાસ છે સુખનો મિથ્યા ભાસ છે એટલે જ્ઞાનનો જે વિપર્યાસ છે એ પણ મોટો દોષ છે. અને જ્ઞાનનો જ્યાં મિથ્યા ભાસ હોય એટલે રાગમાં સુખ બુદ્ધિ હોય, રાગના વિષયમાં પુદગળમાં સુખ બુદ્ધિ હોય, ત્યારે એના પુરુષાર્થનું જોર એ બાજુ બહારમાં એ દિશા તરફ જતું હોય. પુરુષાર્થ ત્યાં જાય બહારમાં, અને એમ કે અમારે નબળાઈ છે એટલે સમ્યક દર્શન થતું નથી, પણ નબળાઈની વાત ક્યારે? પુરુષાર્થ જ નથી, ઊંધો પુરુષાર્થ છે. અજાણતા એટલે એને ત્યાં વિચાર નથી કર્યો પણ માયાચાર કરીને આમ કહો, પણ એને શું છે પોતાની મહત્તા દેખાડવી છે, મારામાં મારે પુરુષાર્થ તો કરું છું હું, પણ થોડોક નબળો છે એટલે અનુભવ થતો નથી, સમ્યક દર્શન થતું નથી, બાકી પુરુષાર્થ તો મારો બરાબર છે, પણ પુરુષાર્થ તારો બરાબર નથી, તારા પુરુષાર્થમાં વિપરીતતા છે, એ વિપરીતતાને પકડવાને એટલે વિપરીતતા એ બહુ મોટો મોટો દોષ છે, એને નાનો દોષ ગણાવે છે, એટલે ભૂલથી એવી ભૂલ થાય છે એનાથી. માણસ રોજ ભૂલ કરે કે એકાદી વખત ભૂલ કરે, રોજ ની અહીંયા ભાઈ ક્ષણે ક્ષણે ભૂલ કરે છે, પ્રસંગે પ્રસંગે ભૂલ કરે છે, ઉદય ઉદય ભૂલ કરે છે, આમ છે રોજ ની રોજ એક દિવસ માં હજારો વાર ભૂલ કરે છે, સેંકડો વાર ભૂલ કરે, ભૂલ છે કેમ ભૂલ કરે છે કે એને ભૂલ પકડાતી નથી, ભૂલ પકડાય તો ભૂલ ના કરે, આ જીવ એવો નથી, સ્વભાવથી એવો નથી કે એને ભૂલ સમજાય પકડાય ને ભૂલ કરે, એવું ના થાય, એ બને નહીં, પણ એને પોતાની ભૂલ પકડાતી નથી, જે નિર્ભૂલ નિર્ભ્રાંત સ્વભાવ છે એ સમજાય તો ભૂલ પકડાઈ જાય, કે આવો છો એના બદલે આવો નથી ને આવો છો એમ માનું છું, એ ભૂલ છે, એક સાથે છે, આ બાજુ જ્ઞાનની નિર્મળતા થવી, આ બધું ભૂલનું ભાન થવું, બે એક સાથે છે, ભૂલ વિનાનો સ્વભાવ છે, ભૂલ વિનાનું સ્વરૂપ છે, એ સમજાય એને ભૂલ ન રહી, તમામ પ્રયત્ન શાસ્ત્રકારનું જેટલું કોઈ કથન છે સર્વ કથન કહેવા પાછળ એક જ પ્રયત્ન છે કે એને શુદ્ધ આત્મા બતાવવું છે, જેવું આત્માનું શુદ્ધ નિર્ભેળ સ્વરૂપ છે એવો જ એમનો નિર્ભેળ ઉદ્દેશ છે એ બતાવવું છે, એ કહેવું છે, જો જીવ એક વાર સમજી લઈએ યથાર્થપણે એને ગ્રહણ કરે એનું માપ આવી જાય, એનું દૈવ વાત બધી સવળી છે, નહીતર એક વાત સવળી થાય હું લાગે છે, વિપરીતતા ને લઈને સમ્યક દર્શન અટકે છે, સિદ્ધાંત એ છે કે વિપરીતતાને લઈને સમ્યક દર્શન અટકે છે અને પુરુષાર્થની નબળાઈને લઈને ચારિત્ર અટકે છે, પુરુષાર્થની વિપરીતતાને લઈને સમ્યક દર્શન થતું નથી અને પુરુષાર્થની નબળાઈના કારણે સ્વરૂપ સ્થિરતા આવતી નથી, ચારિત્ર કહો કે સ્વરૂપ સ્થિરતા કહો, ચારિત્રના પરિણામની સ્થિરતા અસ્થિરતા રૂપ પરિણામ સ્થિતિ છે, અસ્થિરતા છે એ ચારિત્ર નો દોષ છે અને સ્થિરતા છે એ ચારિત્ર નો ગુણ છે, એને બદલે એમ સમજવાને બદલે સમ્યક નહીં થવામાં સમ્યક દર્શન નહીં થવામાં પુરુષાર્થની નબળાઈ માનવી એમ વિપરીતતા ગણ નહીં ગણવાને બદલે નબળાઈ ગણી લેવી એમ કહે છે, એ તો ડુંગર જેવડા મહાદોષને રાય સમાન અલ્પ બનાવે એ એની ભૂલ છે, ડુંગર જેવડો મોટો દોષ છે વિપરીતતાનો એને પકડાતો નથી, એ સમજે છે કે થોડીક નબળાઈ છે, પુરુષાર્થ હું કરું છું, રોજ સ્વાધ્યાય કરું છું, રોજ વાંચું છું, રોજ આત્માનો વિચાર કરું છું અને મારું જ્યાં સુધી કામ થતું નથી એટલે એટલી નબળાઈ રહી ગઈ છે, એને વિપરીતતા એને દેખાતી નથી, કેટલી જાગૃતિ માગે છે વિષય, વિપરીતતા જુદી ચીજ છે અને નબળાઈ જુદી ચીજ છે એમ કહેવાય, એ વાત એને સમજમાં ન આવે એ કઈક નું કઈક માની જાય છે,
અવસર ન આવે
નહીં તો મોટી ભૂલથી પાછી તે ડુંગર જીવડા વિપરીત માન્યતાના દોષને છેદી શકે એનો વિપર્યાસ ટળે નહીં. વિપર્યાસને વિપર્યાસ તરીકે સ્વીકારવા તૈયાર ન હોય એનો વિપર્યાસ ટળે આમ સુખી વાત છે. કેટલા ખુલાસા કર્યા છે જ્ઞાનીઓ પણ સામાન્ય રીતે જીવનો ઊંઘો રાખે શાસન નો ચોખોટ હતી ને શાસન ચલાવવામાં જે ચોખોટ જોઈએ બધી ચોખોટ તો બધા જ્ઞાનીઓ આવી બધી ચોખોટ નથી કરતા. એક તો લોકોની જીવોની સંસારી જીવોની સહન શક્તિ એટલી નથી, સહન કરી શકાય નહીં. ઘણા રાગદુન તો કરી છે પણ પૂર્ણતા એટલે વાંધો ન આવ્યો, નહીં તો કાંઈ ધમાલ કરે. એ બહુ ચોખોટ આવી ગઈ છે, એટલી બધી ચોખોટ કરી છે. એક એક વાતમાં જીવન છે એ હું સ્પષ્ટ વક્ત ગયું છું. પ્રશ્ન છે, આત્માને કેમ ખમાવવો? ખમાવે છે ને બીજા જીવોને, તમને ખમાવે છે બધાને? આત્માને તો ખમાવે એમ કે અંદર માં તારા તને તો તું ખમાવ, એ બધી કેમ કરવું? જૈન દર્શનમાં, જૈન સંપ્રદાયમાં આ રૂઢિ છે, એમનીમાં તો આ રૂઢિ પણ નથી. ક્ષમા યાચનાની રૂઢિ અને વ્યવહાર એમની મતોમાં નથી. વ્યવહારની તરીકે પણ ઘણો સારો વ્યવહાર છે, લૌકિક વ્યવહારમાં પણ ઉચ્ચ કક્ષાનો વ્યવહાર છે. પરસ્પર ક્ષમાવે છે ને, તમારા પ્રત્યેના વિપરીત અભિપ્રાયને છોડીને, વિપરીત અભિપ્રાય હોય ત્યાં સુધી એને ખમાવતો નથી. જ્યાં બધા જ જીવો એક સરખા સ્વભાવી સર્વ જીવ છે, સિદ્ધ સમ જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જેની દશા નિમિત્ત કારણ માને, કાં તો ભગવાન જિનેન્દ્રની દશા જુએ, કાં એ સ્વરૂપ બતાવનાર ગુરુની આજ્ઞા એટલે ઉપદેશ મળે, તો પોતે સિદ્ધ સમાન છે ને બધા સિદ્ધ સમાન છે એને જ્ઞાન થાય ને એવો થાય, જે સમજે તે થાય. એને કોઈ પણ જીવ પ્રત્યે જાણતા અજાણતા દુઃખનું કારણ એટલે નિમિત્ત, અહીંયા દુઃખનું કારણ એટલે નિમિત્ત, મનથી વચનથી ને કાયાથી કરવું કરાવવું ને અનુમોદનાથી, આટલા બોલી સફેદ લીધા છે, એની ક્ષમા માગવામાં આવે છે. લાઈન નિર્દોષતા ની છે ને, માર્ગ નિર્દોષતા નો છે આખો. નિર્દોષતા કેમ આવે એ જાતનો વ્યવહાર બહારમાં ને અંદરમાં પણ એ જ પ્રકાર, અહીંયા અંદરના પ્રકારની વાત લીધી છે કે આત્મા પોતે પોતાને અંદરમાં કેવી રીતે ખમાવે છે. કેમ કે ભૂલ કરે છે પોતે પોતા પ્રત્યે, દુઃખી થાય છે, દુઃખ દે છે, પોતે જ પોતાને દુઃખ થાય એવું કારણ શરે છે. એ પોતાને દુઃખી કરવાનું પોતે કરે છે તો એને એની ક્ષમા કેવી રીતે માગે? આ પ્રશ્ન ઉત્તર કે અનંત ગુણમય જ્ઞાન આનંદમય આત્માનું સ્વરૂપ ઓળખવું, અહીંયા ઓળખાણનો વિષય કીધો સીધો. કે અનંત ગુણમય છે, એકનું ગુણનું જ સ્વરૂપ છે, દોષનું તો જેમાં નામ નિશાન પણ ભરે ગંદે નથી, એવું જ્ઞાન અને આનંદમય આત્મ સ્વરૂપ છે, એવું પોતાના સ્વરૂપને ઓળખું, અંતર ઓળખાણ કરવી. આવો હું છું જ્ઞાનાનંદમય છું, એકાંત જ્ઞાનાનંદમય છું, એવું ઓળખું સ્વરૂપને. આત્મામાં કોઈ વિભાવ નથી, વિભાવનો ગંધ પણ નથી. આત્મા તો ક્ષમાનો સાગર છે, ઉલટાનો એ ક્ષમાનો સાગર છે. આમ થયું કેમ કે એને અનંતકાળ દોષ કરીને અનંતભવ કર્યા તો પણ એ જેવો છે એવો જ રહ્યો છે, એ ક્ષમાનો સાગર છે. એમ એને એમ ન કહ્યું કે તે અનંતકાળથી અનંત દોષ કર્યા ને બહુ દુઃખી કર્યો, હવે હું તને પ્રાપ્ત નહીં થાવ, મારો સ્વભાવ બદલી નાખીશ, હવે તને અનુભવ ન થવા દઉં. એ વાત છે નહીં, એમને એમ છે. ગમે એટલી અવગણના કરી તો પણ એને પોતાનો સ્વભાવ છોડ્યો નથી. બહારમાં દોષ કરે છે ને, અવગણના કરીને દોષ કરે, મહાપુરુષની અવગણના કરે તો પણ મહાપુરુષ, અને અવર્ણવાદ બોલે તો પણ એને ક્ષમા આપે. ભાઈ તારા અજ્ઞાનથી તારી ભૂલ થઈ ગઈ છે, હશે હોય જીવને અજ્ઞાનથી ભૂલ થાય સંભવિત છે. અમને કાંઈ એથી કાંઈ દુઃખ લાગવાનું કારણ નથી. એવો આત્મા આનંદ ક્ષમાનો ભંડાર છે. અનંતકાળથી અનંત દોષ કર્યા છતાં એના પ્રત્યે વેર વાળતો પોતે મહાપુરુષ જ છે ને. મહાન પુરુષાર્થ નો પિંડ છે એ મહાપુરુષ છે. સાક્ષાત પરમાત્મ પદ છે તો ગુપ્ત નથી, સાક્ષાત છે. એમાં કોઈ વિભાવ નથી. આત્મા તો ક્ષમાનો સાગર અને શક્તિનો સાગર, અનંત શક્તિનો સાગર છે અને અનંત ક્ષમાનો સાગર છે. એવો ગુણ ભંડાર છે એમ કેમ ગુણ પુણ્ય અનંત ગુણમય કીધો ને, એવો ગુણ ભંડાર છે. એને ઓળખવો એ ક્ષમા છે, ઓળખાણ થવી એ ક્ષમા છે, પર્યાયમાં એ ક્ષમા છે. પોતે તો સ્વભાવથી ક્ષમા નો સાગર છે.